એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીશું જે કદાચ થોડો ભારે લાગે પણ આપણા બધાના જીવનને સીધી અસર કરે છે
હા કલ્યાણ રાજ્ય એટલે કે વેલફેર સ્ટેટ
બરાબર
અને આ સમજવા માટે આપણે જાણીતા સમાજશાસ્ત્રી ડેવિડ ગાર્લેન્ડના વિચારોનો આધાર લઈશું એમણે આ વિષય પર ખૂબ ઊંડું મતલબ કે ગહન વિશ્લેષણ કર્યું છે ખાસ કરીને એમના પુસ્તકોમાં
બરાબર
હા ધ વેલફેર સ્ટેટ અને પેલું ધ વેલફેર સ્ટેટ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન આપણે એમાંથી જે મુખ્ય મુદ્દાઓ છે ને એને સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીશું
તો આ કલ્યાણ રાજ્યની વાત એટલે આજે કેમ જરૂરી છે આમ જુઓ તો
કેમ કે એ આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલું છે
એકદમ આપણે જે ટેક્સ ભરીએ છીએ આપણને કે પરિવારને મળતી સરકારી હોસ્પિટલની સુવિધા બાળકોનું ભણતર
રિટાયરમેન્ટ પછીનું પેન્શન
હા પેન્શન કે પછી કદાચ નોકરી જાય તો મળતું પેલું બેરોજગારી ભથ્થું આ બધું જ ખરું ને ક્યાંક ને ક્યાંક આ કલ્યાણ રાજ્યના વિચાર સાથે જોડાયેલું છે
બરાબર એમ કહી શકાય કે તે સરકાર અને નાગરિક વચ્ચેનો સંબંધ કેવો હશે એ નક્કી કરતું એક આખું માળખું છે
એટલે જ એ સમજવું જરૂરી છે
ચોક્કસ અને એટલે જ ડેવિડ ગાર્લેન્ડ જેવા વિચારક શું કહે છે તે જાણવું ખરેખર રસપ્રદ બને છે જુઓ ગાર્લેન્ડ કોઈ સામાન્ય સમાજશાસ્ત્રી નથી
અચ્છા
તેઓ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં કાયદા અને સમાજશાસ્ત્રના ખૂબ જ પ્રતિષ્ઠિત પ્રોફેસર છે અને એમણે સજા એટલે કે પનિશમેન્ટ અને સમાજ પર નિયંત્રણ સોશિયલ કંટ્રોલ આ બધા વિષયો પર પણ ઘણું મહત્વનું કામ કર્યું છે
ઓકે પણ કલ્યાણ રાજ્ય વિશે એમનો જે દૃષ્ટિકોણ છે એમાં શું ખાસ છે શું એ પેલો કાયદા અને સમાજશાસ્ત્ર બંનેનો અભ્યાસ છે એટલે
એ તો છે જ પણ એનાથી એ વિશેષ એમનો આંતર શાખાકીય અભિગમ છે મતલબ કે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ તેઓ સમાજશાસ્ત્ર અપરાધશાસ્ત્ર રાજકીય વિજ્ઞાન ઇતિહાસ આ બધાને ભેગા કરીને જુએ છે
એટલે એક મોટી પિક્ચર જોવાની કોશિશ કરે છે
બરાબર
બીજું એમની બ્રિટિશ પૃષ્ઠભૂમિ છે અને અમેરિકામાં લાંબો સમય ભણાવ્યો છે એટલે એમને એક તુલનાત્મક દ્રષ્ટિ મળે છે જુદા જુદા દેશોની સરખામણી કરી શકે છે
હા એ ફાયદો થાય
અને સૌથી અગત્યનું મને લાગે છે તેઓ દંડ પ્રણાલી એટલે કે જે ગુનેગારોને સજા આપી સમાજથી અલગ કરે છે અને કલ્યાણ રાજ્ય જે નાગરિકોને મદદ કરી સમાજમાં જોડે છે આ બંનેને શાસન કરવાની બે પદ્ધતિઓ તરીકે જુએ છે
ઓહ એટલે એક દૂર કરે છે બીજી જોડે છે પણ બંને શાસનનો ભાગ છે
હા એકબીજા સાથે જોડાયેલી છે એમનું કહેવું છે
આ દૃષ્ટિ ખરેખર અલગ છે તો ગાર્લેન્ડના પુસ્તકનો મુખ્ય સાર શું કહે છે એમનો મુખ્ય વિચાર શું છે કલ્યાણ રાજ્ય વિશે
ગાર્લેન્ડનો મૂળભૂત તર્ક એ છે કે જુઓ કલ્યાણ રાજ્ય ફક્ત થોડી સરકારી યોજનાઓનો સરવાળો નથી જેમ કે આપણે ઘણીવાર માની લઈએ છીએ કે પછી માત્ર ગરીબો માટેની કોઈ સુરક્ષા જાળ સેફ્ટી નેટ નથી એનાથી ઘણું વધારે છે
શું છે તે શાસન કરવાની સમાજને વ્યવસ્થિત કરવાની એક આખી પદ્ધતિ છે એક ફંડામેન્ટલ ટાઈપ ઓફ ગવર્નન્સ જે આધુનિક મૂડીવાદી સમાજ સાથે ગાઢ રીતે જોડાયેલી છે
અચ્છા
તે રાજ્ય બજાર એટલે કે અર્થતંત્ર અને વ્યક્તિ આ ત્રણેય વચ્ચેના સંબંધોને મૂળભૂત રીતે બદલી નાખે છે
ઓકે એનો મતલબ કે આપણે જે સામાન્ય રીતે વિચારીએ છીએ પેલું ધ્રુવીકરણ જેવું કે કલ્યાણ રાજ્ય એટલે કાં તો સમાજવાદનો કોઈ આદર્શ ઉપાય છે
હા હા કાં તો સમાજવાદી રામબાણ
અથવા તો મૂડીવાદ પર બોજ છે
ગાર્લિન કહે છે કે આ બંનેથી ઉપર ઉઠીને જોવાની જરૂર છે
બિલકુલ
તેઓ કહે છે કે આ બંને અંતિમ વિચારોથી પર જઈને તેને સમજવાની જરૂર છે કલ્યાણ રાજ્ય એક જટિલ સંસ્થા છે એ કોઈ એક દિવસમાં નથી બની ગઈ
હા ઇતિહાસમાં ધીરે ધીરે વિકસી છે
અને તેના ઘણા પાસા છે તે શા માટે ઉભરી આવ્યું ગાર્લેન્ડ મુજબ પેલી ઔદ્યોગિક ક્રાંતિ અને મૂડીવાદને કારણે જે નવી મોટી સમસ્યાઓ ઊભી થઈ
જેવી કે
વ્યાપક બેરોજગારી બીમારીમાં આવક જતી રહેવી વૃદ્ધાવસ્થા માટે બચત ન હોવી વગેરે આ બધી સમસ્યાઓના વ્યવહારુ ઉકેલ તરીકે કલ્યાણ રાજ્યનો વિકાસ થયો
એટલે એ એક જરૂરિયાતમાંથી ઊભું થયું એમ કહી શકાય
હા એક પ્રેગ્મેટિક રિસ્પોન્સ હતો
તો ગાર્લેન્ડ આપણને આ કલ્યાણ રાજ્યની સફર પર કઈ રીતે લઈ જાય છે એમના વિશ્લેષણના મુખ્ય પડાવ કયા છે?
એમની વાત મુખ્યત્વે આ રીતે આગળ વધે છે. પહેલા તેઓ સ્પષ્ટ કરે છે કે કલ્યાણ રાજ્ય એટલે શું, અને તે જૂની જે ગરીબી રાહતની વ્યવસ્થાઓ હતી તેનાથી કઈ રીતે જુદું પડે છે. પછી તે એના ઇતિહાસ પર નજર નાખે છે. 19મી સદીના અંતમાં જર્મનીમાં બિસ્માર્કથી શરૂઆત,
હા એ રસપ્રદ છે.
પછી 20મી સદીની શરૂઆતમાં બ્રિટનમાં વિકાસ, અને બીજા વિશ્વયુદ્ધ પછી તો પશ્ચિમી દેશોના તેનો ખૂબ ફેલાવો થયો.
બરાબર.
ત્યાર પછી તે તેના મુખ્ય કાર્યો સમજાવે છે, જેમ કે સામાજિક સુરક્ષા આપવી, સેવાઓ પૂરી પાડવી, અર્થતંત્રનું થોડું નિયમન કરવું અને સમાજમાં એકતા વધારવી.
અને એ પણ કહે છે કે જુદા જુદા દેશોમાં તેના મોડલ અલગ અલગ હોય છે, નહીં? હા, એ પણ દર્શાવે છે. અને અંતે તે 1970ના દાયકા પછી જે પડકારો આવ્યા, પેલી કટોકટીની વાતો થઈ,
હા ધ ક્રાઇસિસ ઓફ ધ વેલફેર સ્ટેટ,
હા એની વાત કરે છે. પણ સાથે સાથે એ પણ સમજાવે છે કે આટલા પડકારો છતાં કલ્યાણ રાજ્ય કઈ રીતે ટકી રહ્યું છે અને બદલાયું છે.
ચાલો તો આ મુદ્દાઓને થોડા વધુ ઊંડાણથી જોઈએ. સૌથી પહેલા વ્યાખ્યા પર આવીએ. ગાર્લેન્ડ કલ્યાણ રાજ્યને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે?
તેઓ ભારપૂર્વક કહે છે કે કલ્યાણ એટલે માત્ર ગરીબોને દાન આપવું એટલું જ નહીં. એમનો મતલબ છે કે કલ્યાણ રાજ્ય એટલે એવું રાષ્ટ્ર રાજ્ય, નેશન સ્ટેટ, જે પોતાના નાગરિકોની મૂળભૂત સુખાકારી, બેઝિક વેલબીંગની એક નોંધપાત્ર અને જાહેર જવાબદારી સ્વીકારે છે.
અને આ જવાબદારી કઈ રીતે નિભાવે છે? મુખ્યત્વે બે રીતે, એમ તમે કહેલું.
હા, બે મુખ્ય આધારસ્તંભ છે. પહેલો છે સામાજિક સુરક્ષા, સોશિયલ સિક્યોરિટી,
એટલે કે ઇન્કમ મેન્ટેનન્સ, આવકની જાળવણી.
બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ કમાઈ ન શકે, બેરોજગારી, માંદગી, અપંગતા કે નિવૃત્તિને કારણે, ત્યારે તેને સરકાર તરફથી નિયમિત નાણાકીય સહાય મળે.
અને આ મોટે ભાગે પેલા સામાજિક વીમાના સિદ્ધાંત પર ચાલે છે, નહીં? સોશિયલ ઇન્સ્યોરન્સ.
હા, મોટા ભાગે. એટલે કે નોકરી કરતા લોકો અને અથવા તેમના માલિકો એક ફંડમાં નિયમિત ફાળો ભરે છે, અને જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી લાભ મેળવવાનો તેમનો અધિકાર બને છે.
એટલે એ દાન નથી, હક છે, રાઈટ?
બરાબર. આ ભીખ નથી, હક છે.
અને બીજો આધારસ્તંભ કયો?
બીજો સ્તંભ છે સામાજિક સેવાઓ, સોશિયલ સર્વિસીસ. આમાં રાજ્ય સીધી રીતે નાગરિકોને અમુક વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે.
દાખલા તરીકે?
દાખલા તરીકે સરકારી શાળાઓ દ્વારા શિક્ષણ, સરકારી હોસ્પિટલો દ્વારા આરોગ્ય સેવાઓ, ગરીબો માટે ઘર બનાવવાની યોજનાઓ, વૃદ્ધો માટેની સંભાળ કે બાળકોના રક્ષણ માટેની વ્યવસ્થા, આ બધું.
અચ્છા, એટલે આ બધું મળીને શાસનનું એક નવું રૂપ બને છે. મોટી સરકારી કચેરીઓ, અમલદારશાહી.
હા, અને લોકોના જોખમોનું સંચાલન કરવા માટે આંકડાઓનો ઉપયોગ, અને નાગરિક અને રાજ્ય વચ્ચે એક પ્રકારનો લેવડદેવડનો સંબંધ બને છે. નાગરિક ટેક્સ ભરે, રાજ્ય બદલામાં સુરક્ષા અને સેવા આપે, પારસ્પરિક જવાબદારી,
રેસિપ્રોકલ ઓબ્લિગેશન. ઓકે, હવે એના ઇતિહાસ પર આવીએ. તમે કહ્યું કે આ જૂના જમાનાના ગરીબી કાયદાઓથી અલગ છે, તો તેની શરૂઆત ક્યાંથી થઈ?
ગાર્લેન્ડ કહે છે કે તેની ખરી શરૂઆત આમ જુઓ તો 1880ના દાયકામાં જર્મનીમાં થઈ, અને તેનો શ્રેય જાય છે ઓટો વોન બિસ્માર્કને.
બિસ્માર્ક જે જર્મનીના ચાન્સલર હતા.
હા, એ જ. એમણે સૌથી પહેલા માંદગી, અકસ્માત અને વૃદ્ધાવસ્થા માટે મોટા પાયે સામાજિક વીમા યોજનાઓ શરૂ કરી.
પણ મારો સવાલ એ છે કે શું બિસ્માર્ક કોઈ સમાજવાદી નેતા હતા? એમને કેમ આવું કરવાની જરૂર પડી?
અહીં જ ગાર્લેન્ડની વાત રસપ્રદ બને છે. તેઓ કહે છે કે બિસ્માર્કની પ્રેરણા કોઈ ઉદારતા કે સમાજવાદ નહોતી.
તો શું હતું?
ચોખ્ખો રાજકીય વ્યવહારવાદ, પોલિટિકલ પ્રેગ્મેટિઝમ. તેમનો ઉદ્દેશ કામદાર વર્ગને રાજ્ય પ્રત્યે વફાદાર બનાવવાનો હતો.
અચ્છા.
અને તે સમયે જે સમાજવાદી ચળવળ જોર પકડી રહી હતી તેને નબળી પાડવાનો હતો.
બાપરે, એટલે આ તો રાજકીય ગણતરી હતી. કલ્યાણ રાજ્યના મૂળ આવા પણ હોઈ શકે છે?
હા, ગાર્લેન્ડ એ જ દર્શાવે છે કે તેના મૂળ હંમેશા આદર્શવાદી નથી હોતા.
આ તો ખરેખર આશ્ચર્યજનક વાત છે. તો જર્મની પછી આ વિચાર બીજે ક્યાં ફેલાયો?
ત્યાર પછી 20મી સદીની શરૂઆતમાં બ્રિટનમાં કેટલાક સુધારા થયા, પણ મોટો બદલાવ આવ્યો બીજા વિશ્વયુદ્ધ પછી. ખાસ કરીને વિલિયમ બેવરેજ નામના એક વ્યક્તિ હતા.
હા, બેવરેજ રિપોર્ટ, એ તો બહુ પ્રખ્યાત છે, 1942નો.
બરાબર. એ રિપોર્ટ બ્રિટનના યુદ્ધ પછીના કલ્યાણ રાજ્યનો જાણે બ્લુપ્રિન્ટ બન્યો. પેલી જગમશોર નેશનલ હેલ્થ સર્વિસ, NHS, પણ એના આધારે જ બની.
અને બેવરેજની દ્રષ્ટિ શું હતી?
એમનું સપનું હતું કે દરેક નાગરિકને જન્મથી મૃત્યુ સુધી સામાજિક સુરક્ષા મળે અને સમાજમાંથી ગરીબી, બીમારી, અજ્ઞાનતા, ગંદકી અને બેકારી આ પાંચ દૈત્યોનો નાશ થાય.
વાહ, આ એક સાર્વત્રિક યુનિવર્સલિસ્ટ દ્રષ્ટિ હતી બધા માટે.
હા, અને આ પછી જ કલ્યાણ રાજ્યોનો સુવર્ણ યુગ આવ્યો હશે નહીં?
હા, લગભગ 1945થી 1970ના દાયકાના મધ્ય સુધી પશ્ચિમી દેશોમાં આર્થિક વિકાસ સારો હતો, રાજકીય સહમતિ પણ હતી, એટલે કલ્યાણ રાજ્યનો ખૂબ વિસ્તાર થયો. પણ ચાલો હવે એના કાર્યો પર વાત કરીએ. આ કલ્યાણ રાજ્ય ખરેખર કરે છે શું? તેના મુખ્ય કાર્યો કે તર્ક શું છે?
પહેલું અને સૌથી સ્પષ્ટ કાર્ય છે સામૂહિક જોખમોનું સંચાલન,
કલેક્ટિવ રિસ્ક મેનેજમેન્ટ.
હા, આપણા જીવનમાં ઘણા જોખમો છે. વૃદ્ધ થવું, બીમાર પડવું, નોકરી જવી, જેનો સામનો એકલા હાથે કરવો મુશ્કેલ છે. કલ્યાણ રાજ્ય શું કરે છે? ખાસ કરીને સામાજિક વીમા દ્વારા આ જોખમોને આખા સમાજમાં વહેંચી દે છે.
જેમ આપણે ગાડીનો વીમો લઈએ છીએ એવું કંઈક?
હા, બસ એ જ રીતે. આ એક પ્રકારનો સામાજિક વીમો છે મોટા પાયે.
ઓકે, બીજું કાર્ય?
બીજું, અને આ ગાર્લેન્ડનો મહત્વનો મુદ્દો છે, તે બજારને સુધારે છે અને પૂરક બને છે. મતલબ કે ઇટ કરેક્ટ્સ એન્ડ કોમ્પ્લિમેન્ટ્સ ધ માર્કેટ.
આ થોડું સમજાવો, મૂડીવાદનો ભાગીદાર કઈ રીતે?
ગાર્લેન્ડ ભારપૂર્વક કહે છે કે કલ્યાણ રાજ્ય મૂડીવાદનો દુશ્મન નથી, પણ તેનો જરૂરી ભાગીદાર છે. જુઓ, બજાર બધું જ નથી કરી શકતું, કેટલીક ખામીઓ હોય છે. માર્કેટ ફેલિયર જેને કહેવાય.
જેમ કે
શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ કદાચ ખાનગી બજાર બધાને પોસાય રીતે ન આપી શકે તો રાજ્ય પૂરું પાડે છે.
અચ્છા,
તે અર્થતંત્રને સ્થિર રાખવામાં પણ મદદ કરે છે. જેમ કે મંદી આવે, લોકોની નોકરીઓ જાય, તો બેરોજગારી ભથ્થા દ્વારા લોકોના હાથમાં થોડા પૈસા રહે,
જેથી બજારમાં માંગ ટકી રહે,
ઇકોનોમિક સ્ટેબિલાઇઝર તરીકે કામ કરે.
બરાબર.
અને છેલ્લે, સ્વસ્થ ભણેલો સમાજ અને સામાજિક શાંતિ હોય તો આર્થિક વિકાસ માટે સારું વાતાવરણ બને છે, એટલે એ રીતે પણ મૂડીવાદને મદદ કરે છે.
એટલે એ મૂડીવાદને ટકાવી રાખવામાં પણ મદદ કરે છે. ખરેખર રસપ્રદ. ત્રીજું કાર્ય તમે સામાજિક એકતા કહ્યું હતું.
હા, સામાજિક એકીકરણ અને એકતાને પ્રોત્સાહન. જ્યારે મોટાભાગના નાગરિકોને સમાન પ્રકારની સેવાઓ મળે છે, જેમ કે સરકારી શાળામાં ભણતર, સરકારી હોસ્પિટલમાં સારવાર, ત્યારે આપણે સૌ એક રાષ્ટ્રના નાગરિક છીએ એવી ભાવના મજબૂત બને છે.
એક શેર્ડ સેન્સ ઓફ બિલોંગિંગ આવે છે.
હા, અને તે અમીર ગરીબ વચ્ચેની ખાઈ પણ થોડી ઓછી કરવામાં મદદ કરે છે.
અને ચોથો મુદ્દો પેલો હતો શ્રમનું બિન વ્યાપારીકરણ, ડી કમોડિફિકેશન ઓફ લેબર. એ શું છે?
આ થોડો અઘરો શબ્દ છે, પણ તેનો અર્થ સમજવા જેવો છે. મૂડીવાદમાં શું થાય છે કે વ્યક્તિનો શ્રમ, એટલે કે કામ કરવાની શક્તિ, એક વસ્તુ જેવી બની જાય છે, કમોડિટી, જેને બજારમાં વેચવી પડે છે.
હા, નોકરી શોધવી પડે છે, જે મળે એ કરવી પડે છે ઘણીવાર.
બરાબર. કલ્યાણ રાજ્ય શું કરે છે કે તે વ્યક્તિને આ બજારના દબાણથી થોડી રાહત આપે છે, થોડી સ્વતંત્રતા આપે છે.
કઈ રીતે?
જો તમારી પાસે બેરોજગારી ભથ્થું હોય કે પેન્શનની સુરક્ષા હોય, તો તમારે જીવવા માટે મજબૂરીમાં ગમે તે ભાવે ગમે તેવી નોકરી સ્વીકારી લેવી પડતી નથી.
અચ્છા, એટલે થોડો શ્વાસ લેવાનો અવકાશ મળે છે, પસંદગી કરવાનો મોકો મળે છે.
હા, તમે માત્ર એક વસ્તુ નથી જેને વેચવી જ પડે, તમારું માનવીય ગૌરવ જળવાય છે, વ્યક્તિનું ડી કમોડિફિકેશન થાય છે.
આ ખરેખર મહત્વનો વિચાર છે. પણ પછી 1970ના દાયકા પછી પેલો સુવર્ણ યુગ પૂરો થવા લાગ્યો, કટોકટી આવી. એના કારણો શું હતા?
મુખ્યત્વે ત્રણ કારણો ગણાવી શકાય. એક, આર્થિક મુશ્કેલીઓ. 1970ના દાયકામાં પેલું તેલ સંકટ આવ્યું, ભાવ વધ્યા.
હા, અને મોંઘવારી અને બેરોજગારી એક સાથે વધ્યા, સ્ટેગફ્લેશન જેને કહેવાય.
બરાબર. દુનિયાભરમાં હરીફાઈ વધી, કલ્યાણ રાજ્ય ચલાવવાનો ખર્ચ વધતો ગયો.
બીજું કારણ?
બીજું, રાજકીય વિચારધારામાં બદલાવ. નિયોલિબરલ વિચારધારાનો ઉદય થયો. યુકેમાં માર્ગારેટ થેચર, અમેરિકામાં રોનાલ્ડ રેગન.
હા, એ નેતાઓએ શું દલીલ કરી?
એમણે દલીલ કરી કે કલ્યાણ રાજ્ય બિનકાર્યક્ષમ છે, લોકોને આળસુ અને સરકાર પર નિર્ભર બનાવે છે, સરકારી ખર્ચ ખૂબ વધારે છે, ટેક્સ ઘટાડવા જોઈએ, બજારને વધુ છૂટ આપવી જોઈએ, આવી વાતો.
અને ત્રીજું કારણ? ત્રીજું, સામાજિક અને વસ્તી વિષયક ફેરફારો, ડેમોગ્રાફિક્સ. પશ્ચિમી દેશોમાં લોકો વધુ જીવવા લાગ્યા, એટલે વૃદ્ધોની સંખ્યા વધી.
એટલે પેન્શન અને આરોગ્ય પાછળનો ખર્ચ વધ્યો.
બરાબર, કુટુંબના માળખા બદલાયા, સ્ત્રીઓ વધુ સંખ્યામાં નોકરી કરવા લાગી. આ બધાને કારણે કલ્યાણ રાજ્ય પર દબાણ વધ્યું અને તેમાં ફેરફારો થવા લાગ્યા.
કેવા ફેરફારો થયા? શું કલ્યાણ રાજ્ય ખતમ થઈ ગયું જેવી વાતો થતી હતી?
ના, ખતમ નથી થયું. ગાર્લેન્ડ એ જ કહે છે, એમાં સુધારા થયા છે. રિટ્રેન્ચમેન્ટ એન્ડ રીસ્ટ્રક્ચરિંગ થયું છે, પણ એલિમિનેશન નથી થયું.
કેવા સુધારા?
જેમ કે પહેલા જે લાભો લગભગ બધાને મળતા હતા, યુનિવર્સલ હતા, તે હવે વધુ લક્ષિત બન્યા, ટાર્ગેટેડ. એટલે કે ફક્ત ખરેખર જરૂરિયાતમંદોને મળે એવા પ્રયત્નો થયા.
ઓકે.
લાભો શરતી બન્યા, કન્ડિશનલ. જેમ કે બેરોજગારી ભથ્થું લેવા માટે નોકરી શોધવાનો સક્રિય પ્રયત્ન કરવો પડે. પેલા વેલફેર ટુ વર્ક કાર્યક્રમો આવ્યા.
હા, સાંભળ્યું છે.
અને સેવાઓ આપવામાં ખાનગીકરણ અને બજાર જેવી પદ્ધતિઓનો ઉપયોગ વધ્યો.
આટલા બધા દબાણો અને ફેરફારો છતાં તે ટકી રહ્યું છે એવું તમે કહ્યું, એની પાછળનું કારણ શું? આટલું રિઝિલિયન્ટ કેમ છે?
આ જ ગાર્લેન્ડના વિશ્લેષણનો મુખ્ય સાર છે. તેની સ્થાયી સ્થિતિસ્થાપકતા, એન્ડ્યુરિંગ રિઝિલિયન્સ. તે ટકી રહ્યું કારણ કે, પહેલું, જે મૂળભૂત સમસ્યાઓ ઉકેલવા માટે તે બન્યું હતું, આર્થિક જોખમ, અસમાનતા, શિક્ષણ, આરોગ્ય જેવી સેવાઓની જરૂરિયાત, એ સમસ્યાઓ ગઈ નથી.
હા, એ તો આજે પણ છે, કદાચ વધી પણ છે.
બરાબર. બીજું, કલ્યાણ રાજ્યના લાભાર્થીઓનો એક મોટો અને શક્તિશાળી વર્ગ છે. પેન્શનરો, સરકારી કર્મચારીઓ, મધ્યમ વર્ગ જે જાહેર શિક્ષણ અને આરોગ્ય સેવાઓ વાપરે છે.
એ લોકો તેને બંધ થવા દેવા માંગતા નથી.
સ્વાભાવિક છે. પેન્શન કે જાહેર આરોગ્ય સેવાઓ જેવા લોકપ્રિય કાર્યક્રમો બંધ કરવા રાજકીય રીતે ખૂબ જોખમી છે. કોઈ સરકાર સહેલાઈથી એવું પગલું ન ભરી શકે.
સાચી વાત.
એટલે ગાર્લેન્ડ માને છે કે કલ્યાણ રાજ્યનું ભવિષ્ય નાબૂદીનું નથી, પણ સતત કરકસર અને સુધારાનું છે. પર્મનન્ટ ઓસ્ટેરિટી અને સતત ફેરફાર, તે બદલાતું રહેશે પણ ટકી રહેશે.
તો આ આખી ચર્ચા પરથી કયા મુખ્ય સંદેશ કે વિચાર આપણે તારવી શકીએ અને એને આપણે ભારતના સંદર્ભમાં કઈ રીતે જોઈ શકીએ? મને પહેલો મુદ્દો એ લાગે છે કે કલ્યાણ રાજ્ય માત્ર થોડી યોજનાઓ નથી, પણ એક આખી શાસન વ્યવસ્થા છે.
હા, અ મોડ ઓફ ગવર્મેન્ટ.
જે સમાજ અને લોકોના જીવનને ઘડે છે. જેમ ભારતમાં પેલી જાહેર વિતરણ પ્રણાલી છે, PDS, કે પછી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, PMJAY, આ બધી યોજનાઓ માત્ર આર્થિક મદદ નથી.
ના, એ નાગરિક અને સરકાર વચ્ચેનો સંબંધ પણ નક્કી કરે છે. કોને શું મળે, ક્યારે મળે, એ બધું.
બીજો મુખ્ય વિચાર શું લાગે છે?
બીજો મુખ્ય વિચાર એ છે કે કલ્યાણ રાજ્ય અને મૂડીવાદ દુશ્મન નથી, પણ ભાગીદાર છે. કલ્યાણ રાજ્ય મૂડીવાદને વધુ સ્થિર, કાર્યક્ષમ અને કદાચ વધુ સ્વીકાર્ય બનાવે છે.
ભારતમાં પણ આપણે સતત આ ચર્ચા જોઈએ છે ને કે અર્થતંત્રમાં સરકારની ભૂમિકા કેટલી હોવી જોઈએ, ક્યાં નિયમન જરૂરી, ક્યાં બજારને છૂટ આપવી.
હા, ગાર્લેન્ડની દૃષ્ટિએ આ બંને વચ્ચે એક સંતુલન જરૂરી છે, એકબીજાના પૂરક છે.
ત્રીજો મુદ્દો કયો?
ત્રીજો મુદ્દો ઐતિહાસિક પરિસ્થિતિ અને વ્યવહારિકતાનો. કલ્યાણ રાજ્ય કોઈ એક ચોક્કસ વિચારધારામાંથી નથી જન્મ્યું, એ અનિવાર્ય નહોતું.
હા, એ તો બિસ્માર્કના ઉદાહરણ પરથી સ્પષ્ટ થયું.
હા, જુદા જુદા સમયે જુદા જુદા દેશોમાં રાજકીય અને સામાજિક જરૂરિયાતોના ઉકેલ તરીકે તે વિકસ્યું છે, ક્યારેક રાજકીય ગણતરીથી તો ક્યારેક આદર્શવાદથી. ભારતમાં પણ આઝાદી પછી જે નીતિઓ બની તેની પાછળ તે સમયની જરૂરિયાતો અને નેતાઓની વિચારસરણી, એ બધું જ હતું.
અને ચોથો મુદ્દો,
ચોથો મહત્વનો સંદેશ, કલ્યાણ, નાગરિકતા અને એકતા વચ્ચેના સંબંધનો છે. વેલફેર, સિટીઝનશીપ એન્ડ સોલિડેરિટી. કલ્યાણની યોજનાઓ નક્કી કરે છે કે દેશના નાગરિક તરીકે તમને કયા હક મળે છે
અને કોણ આ સમુદાયનો ભાગ ગણાય છે એ પણ.
બરાબર. તે લોકોમાં આપણે એક છીએ એવી ભાવના જગાવવામાં મદદ કરે છે. ભારતમાં જ્યાં આટલી બધી વિવિધતા છે, ત્યાં નાગરિકતા, અધિકારો અને રાષ્ટ્રીય એકતા જાળવવામાં રાજ્યની કલ્યાણકારી ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે.
સાચી વાત છે. અને પાંચમો મુદ્દો જે આજે ખૂબ પ્રસ્તુત છે તે છે તેની સ્થિતિસ્થાપકતા અને અનુકૂલન સાધવાની ક્ષમતા.
હા, રિઝિલિયન્સ એન્ડ એડેપ્ટેશન.
ભલે કટોકટીની વાતો થાય, ભલે ટીકા થાય, પણ મૂળભૂત જરૂરિયાતોને કારણે તે ટકી રહે છે અને બદલાતા સમય સાથે પોતાને બદલે છે. આપણે ભારતમાં પણ જોઈએ છે ને કે આધાર કાર્ડ આવ્યું, ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આવ્યું.
હા, ટેકનોલોજીથી કલ્યાણ યોજનાઓ પહોંચાડવાની રીત બદલાઈ રહી છે.
પણ તેનો મૂળ હેતુ તો એ જ છે ને, નાગરિકોને અમુક પ્રકારની સુરક્ષા અને સેવા પૂરી પાડવી.
બરાબર. ગાર્લેન્ડના વિશ્લેષણમાં આવા ઘણા વિચારો છે જે આપણને ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે. ચાલો એમના કેટલાક મુખ્ય વિચારોને ટૂંકમાં યાદ કરી લઈએ. લગભગ યાદ રાખવા જેવા સૂત્રો જેવા છે.
હા, ચાલો. પહેલો વિચાર, કલ્યાણ રાજ્ય માત્ર નીતિઓનો સંગ્રહ નથી, પણ એક એવી સંસ્થા છે જે આપણા સામાજિક સંબંધો અને જીવન જીવવાની તકોને મૂળભૂત રીતે આકાર આપે છે.
મતલબ કે ખાલી યોજના સારી છે કે ખરાબ એટલું નહીં જોવાનું, સમાજ પર એની શું અસર થાય છે એ જોવાનું.
બીજો વિચાર, કલ્યાણ પ્રણાલીઓ નક્કી કરે છે કે કોણ દેશના નાગરિક ગણાય અને કઈ શરતો પર તેમને રાજ્ય તરફથી મદદ મળી શકે.
આ બહુ મહત્વનું છે. કોનો સમાવેશ થાય છે, કોણ બાકાત રહી જાય છે, ઇન્ક્લુઝન એન્ડ એક્સક્લુઝન, એ હંમેશા કલ્યાણ નીતિઓ સાથે જોડાયેલું હોય છે.
ત્રીજો, કલ્યાણનો સુવર્ણયુગ ફક્ત લોકોને આર્થિક સુરક્ષા આપવા પૂરતો નહોતો, તે સામાજિક એકતા અને સહિયારી ઓળખ બનાવવા માટે પણ હતો.
એટલે કે એ સમાજને જોડવાનું કામ પણ કરે છે, માત્ર પૈસા આપવાનું નહીં, સોશિયલ કોહેઝન.
ચોથો, આજના કલ્યાણ રાજ્યો સામે પડકાર એ છે કે બદલાતી આર્થિક અને સામાજિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે બદલાવું પણ પડે છે, અને સાથે સાથે સમાજમાં એકતા અને સરકારમાં લોકોનો વિશ્વાસ પણ જાળવી રાખવો પડે છે.
આ આજની મોટી દ્વિધા છે, બદલાવ અને સાતત્ય વચ્ચે સંતુલન.
અને પાંચમું, કલ્યાણનું રાજકારણ આખરે એ વાત પર આવીને અટકે છે કે સારો સમાજ કોને કહેવાય અને તેમાં વ્યક્તિની પોતાની જવાબદારી કેટલી અને સમાજની સામૂહિક જવાબદારીઓ કેટલી હોવી જોઈએ.
હા, એટલે નીતિઓની ચર્ચા પાછળ હંમેશા મૂલ્યો અને ફિલોસોફીની મોટી ચર્ચા છુપાયેલી હોય છે.
તો આ બધી ચર્ચા સામાન્ય માણસને, આપણને રોજબરોજના જીવનમાં કઈ રીતે કામ લાગી શકે?
મને લાગે છે પહેલું તો એ કે તે આપણને આપણી આસપાસ થતી રાજકીય ચર્ચાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. જ્યારે ટીવી પર કે છાપામાં હેલ્થકેર, પેન્શન, ટેક્સ વિશે ચર્ચા થતી હોય,
હા, ઘણીવાર બહુ ગૂંચવાડા ભર્યું લાગે છે.
પણ આ સમજ હોય તો આપણે તેની પાછળના કારણો, દલીલો, કયા મૂલ્યો ટકરાઈ રહ્યા છે એ બધું થોડું ઊંડાણથી સમજી શકીએ.
બીજો ફાયદો,
બીજું, એક જાગૃત નાગરિક તરીકે આપણે સરકારી નીતિઓનું મૂલ્યાંકન વધુ સારી રીતે કરી શકીએ. કોઈ નવી યોજના આવે તો આપણે પૂછી શકીએ કે આ બધા માટે છે કે અમુક લોકો માટે, શા માટે, તેના ફાયદા શું, ગેરફાયદા શું. આ સમજ આપણને વધુ સારા પ્રશ્નો પૂછવામાં મદદ કરે.
અને ત્રીજું, કદાચ આપણા પોતાના વ્યક્તિગત જીવન માટે પણ ઉપયોગી છે.
હા, બિલકુલ. રાજ્ય તરફથી મળતી સુરક્ષા, ભલે તે પેન્શન હોય, સરકારી આરોગ્ય વીમો હોય કે બેરોજગારી ભથ્થું, એ આપણા લાંબા ગાળાના આર્થિક આયોજનને કેવી રીતે અસર કરે છે તે સમજાય આપણે જાણી શકીએ કે રાજ્ય પર કેટલો આધાર રાખી શકાય અને આપણે પોતાની રીતે શું વ્યવસ્થા કરવી પડશે.
આજના આ વિશ્લેષણમાંથી ખરેખર ઘણું જાણવા મળ્યું. મારા માટે સૌથી મોટી શીખ કદાચ એ રહી કે કલ્યાણ રાજ્યનો પાયો ઘણીવાર આદર્શવાદ કરતા રાજકીય જરૂરિયાતોમાંથી નંખાયા હતો. પેલું બિસ્માર્કવાળું ઉદાહરણ,
હા, એ ખરેખર ચોંકાવનારું હતું.
અને બીજું, આટલી બધી ટીકાઓ અને કટોકટીની વાતો પછી પણ તે જે રીતે ટકી રહ્યું છે અને બદલાયું છે, એની સ્થિતિસ્થાપકતા ખરેખર અદ્ભુત છે.
મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે કલ્યાણ રાજ્ય મૂડીવાદનો વિરોધી નથી, પણ તેને ટકાવી રાખવા માટે જરૂરી ભાગીદાર છે. તે બજારની જે ક્યારેક કઠોરતા હોય છે તેને ઓછી કરીને તેને થોડો માનવીય ચહેરો આપે છે. અને પેલો શ્રમનું બિન વ્યાપારીકરણનો વિચાર, કે માણસ ફક્ત વેચાવાની વસ્તુ નથી પણ તેને થોડી સુરક્ષા અને ગૌરવ મળવું જોઈએ, એ પણ ખૂબ મહત્વનો લાગ્યો મને.
તો શ્રોતાઓ માટે અંતમાં એક વિચાર મૂકે.
હા, જરૂર.
જો કલ્યાણ રાજ્ય આટલું સ્થિતિસ્થાપક છે અને સમાજની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરે છે, તો ભવિષ્યમાં તેનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? આપણો સમાજ આજે જે નવા જોખમોનો સામનો કરી રહ્યો છે, જેમ કે ક્લાઇમેટ ચેન્જની અસરો હોય, ઓટોમેશનને કારણે નોકરીઓ જવાનું જોખમ હોય, કે પછી ડિજિટલ દુનિયામાં વધતી અસમાનતા હોય,
હા, આ બધા નવા પડકારો છે.
તો આ નવા પડકારો સામે સામૂહિક સુરક્ષા કેવી રીતે ઊભી કરી શકાય? કલ્યાણ રાજ્યનું ભવિષ્ય કેવું હોઈ શકે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે. અંતિમ સંગીત.